شوف يا رياض شو سبب؟
اردن میں جیسے مولانا صاحب کا نماز جو پڑھتے ہیں یہاں پہ دیکھنے میں آیا اکثر لوگ نماز قرآن پڑھتے ہیں اور نماز جو پڑھتا ہے وہ برائی سے روکتا ہے, لیکن نماز پڑھنے کے باوجود بھی وہ آدمی اگر برائی سے نہ روکے تو اس کی کیا وجہ ہے؟
بہت اچھا سوال کر دیا آپ نے دشیف رکھے. سوال یہ ہے کہ نماز بھی پڑھے سے برائی بھی نہیں ہے, ہمیں پرابلم یہ ہے کہ جانے دوائی نہ کانٹینٹ پورا نہ ہوئے نا تو دوائی اثر نہ کرے, یہ ایکسپائری دوائی ہو تو ہی بھی اثر نہ کرے. نماز میں ایک اصول تو میں سمجھا دیا جہاں تک نماز ماں تو میں نے بتاؤ ہم نا ایوری ون میں نے جو ہی روشے کہنا چاہیے جن نظر نہ کرو تو یہ بھی ٹرائی کر رہی ہے کتنی ٹینشن آپ یہ اللہ کہتے ہیں کہ آپ بے ٹکا نہ مولوی رہتے تو اٹھے ٹینشن آپ جانے ہماری سامنے آؤ چھو تو تمہیں کہہ رہے کہ اس وچار کرو جو کہہ رہے کیس وچار کرو کہہ رہے کھاوان وچار کرو جو کہہ رہے جمان وچار کرو جو نماز ماں اگر کنسنٹریشن آئی جائے تمہیں کہ تو مولانا کنسنٹریشن کیا آئی جائے ویری سمپل فارمولا تمہیں جی میں نماز سے پہنچے ہیں نا وضو کر ہی لے دوں نا اگر نہیں وضو نہیں دعا رکھی سکو تو بوسا پڑھ پچی وہ لمبو تھے جائیں خبر پڑی نماز سے بدارے تمہیں جانے نماز میں جاؤ نا ترت شروع نہیں کرو اگر آپ پریکٹس کری نہیں کری سکتا تمہیں چیلنج شیطان ایوو روکے جے ایوو بھلا بھی دے جے کہ نماز میں بچ میں ارے بھولی گیا شو کرو گا بچا جیسے تمہیں نماز وسط ہوا ہے نا قبلہ رو تمہیں نماز نہیں شروع کرو سجدہ نہیں سجدگاہ نہیں کرو جو انہیں وچار کرو کہ تمہیں کروا سو جائے જેટલું દિમાગમાં છે ને એ વખતે આવે એને તમે આઈ ઇટ વિલ ટેક ટાઈમ એને તમે બહાર કાઢી નાખો. તમે વિચાર કરો કે કાયનાતના માલિકની સામે જાય છો, સાચે મારી સામે આવે છો એટલે ટેન્શન. અગર પ્રાઇમ મિનિસ્ટર પાસે ગયા હોય તો યા પસંદ કોઈ એવી પડશે કેટલું આપણે ટેન્શન. બસ એક દિમાગમાં રાખીને કે આપણે પોતાના માલિક પાસે જઈ રહી છે અને આ બધી ટેન્શનો નીકાળીને થોડુંક એવું કાંઈ سبحان اللہ پڑھی لو الحمد للہ اللہ کی بات کری لو یا اللہ نماز شروع کری رہی ہوں ہماری مدد کر کے ہمارا خیال آج جانے تمہیں وچار کری نماز شروع کر سو نا اور شیطان جیسے آہستہ آہستہ دور تھی جاتے نہیں تو شیطان آوے ہی ایک مانس ہے تو چلو تھوڑو تھکی گئے جو تجھے کہ جوک سمجھ ایک مانس نماز جماعت تو بہو پابند بازار میں مسجد تھی انہیں اذان تھا تو نماز میں پہنچی جائے لیکن مولانا نہ ہوئے وہ پریشان نہ تو یہ تو خیریت اٹھو تو نہیں جماعت میں ہمارے جماعت وماعت کہیں نہ تھی نماز شروع تھے حساب شروع کرو نماز ختم تھے تو میں نے خبر پڑی تھی کہ فائدہ دے جائے گا تو مجھے یہ نماز قضا نہ تھی کروانی یعنی قیامت میں اللہ کہتے تو نماز پڑھی لی پڑھ یہ بھائی کہوں نا ان الصلاۃ تنہا عن الفحشاء والمنکر یہ ایفیکٹ نہیں ہوتا انا تم روز کی زندگی میں جو ہی لو જેમ જેમ તમે આ નમાઝની કન્સન્ટ્રેશન સાથે પણ એમ કે હું નહીં કહીશ તમે માયના ઉપર કન્સન્ટ્રેટ કરો તમે આની ઉપર સ્ટાર્ટ જ કરાવો તમે જોજો આહિસ્તા આહિસ્તા આ નમાઝ તમને બારમી નમાઝ જ હશે એની પછી ઇન્સાન નમાઝની હાલતમાં મતલબ શું છે કે હર વખત એને એ જ ખ્યાલ છે કે અલ્લાહ તાલાની માર્ગામાં છું અને કાલ મને એનાથી માંગવાનું છે કાલ મને એનાથી કામ લેવાનું છે તો આજ કમ કમ એની નાફરમાની ન કરવું છે.
તો મને એમ સવાલ છે કે દાખલા તરીકે મારે નાનો ભાઈ હોય કાં તો એક દીકરો હોય આપણે પરવરિશ કરવી હોય તો એને શું આપણે અકીદોનો આપણે જો મજબૂત કરશો તો તમે જ બોલ્યા કે તમારા શાગીર્દોને છે કે તમને પાંચમી કે છઠ્ઠી ક્લાસમાં લોકો કહી શક્યા કે એક ખુડાનું બાવજૂદ છે વજૂદ છે તો એક નાનો છોકરો જે છે એટલો બધો અકલમાં એને ડેવલપ ના હોય એટલી બધા આપણે કેવી રીતના સમજાવી શકીએ કે ખુડા છે ને પછી નમાઝ પર આખરકાર સવાલ એ છે કે હાયા એને બાય ફોર્સ આપણે નમાઝ પઢાવે કે પછી આપણે અકીદો આપણે એને સ્થાપના કરે જો આપણે અકીદો આપણે જો સ્થાપના કરશું એનું તો એના પાસે એવી કેપેસિટી નથી એ રિફ્લેક્શન કરવા માટે તો આખરકાર શું કરે તો નમાઝ ને કે નમાઝ મૂકી દે ને જ્યારે તને એમ થાય કે ના આખું ડર છે નક્કી તો તારું મજબૂત થઈ જાય ચાલે તો નમાઝ પર કે બસ બાય ફોર્સ ને નમાઝ પર આવે
થેન્ક યુ ગુડ ક્વેશ્ચન એક સવાલ કરું છું જરાક ખરાબ વાળો સવાલ છે એક નાની કેવી છોકરી હોય બે વર્ષની ત્રણ વર્ષની હા બે અઢી વર્ષની ત્રણ વર્ષની મહેમાન આવ્યા હોય ને એ મહેમાનની સામે એનો ફ્રોક ઉતારવાના તો એ શું રિએક્શન આપશે બચ્ચું ખાવાનું સુવાનું કપડા પહેરવાનું શરમ આ બધું ક્યાંથી શીખે છે તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો પણ પ્રોબ્લેમ એ હોય છે કે જયારે સબકોન્શિયસમાં નાખવાનું હોય છે એ સ્કૂલ નાખી રહ્યું છે ઓનલી યુ હેવ 6 યર્સ ઇન યોર લાઈફ ઇન ધ ચાઇલ્ડ તમારા બચ્ચાના 6 વર્ષ તમારી પાસે છે મારિયા મોન્ટેસરી કહે છે કે બચ્ચાને 6 વર્ષમાં જે તમે નાખી દીધું બાકી એની ઉપર જ ડેવલપ થાય છે આપણે 6 વર્ષમાં બચ્ચાઓને ક્યાં ક્યાં કરી નાખી છે તમે પ્રેક્ટિસ કરો ભૂલી જાઓ બચ્ચાને કેમ તમને નવી ગાડી મળી અલ્લાહ તારો શુકર તું મને ગાડી આપી આ બચ્ચું જોઈએ અલ્લાહ કોણ છે ભાઈ આને ગાડી આપી તો મને બી તો ટોય આપશે જ્યારે એને ટોય મળશે તો ભાઈ ખાય છે ને મા બાપ તો જેને ખાય છે ક્યાંથી શીખે બોલે છે આપણે દીનને સબકોન્શિયસલી બચ્ચાના દિમાગમાં નાખી દઈ એ જ એની આઈડિયોલોજી છે એ જ એની પ્રેક્ટિસ છે અને તમે જોજો આહિસ્તા બચ્ચું જે છે એ જ કરશે જે મા બાપ કરી રહ્યા છે પણ આપણે બિસ્મિલ્લાહ પોતે ચૂપચાપ બોલી લઈએ છીએ અલ્હમ્દુલિલ્લાહ પોતે ચૂપચાપ બોલી લઈએ છીએ બચ્ચાને ખબર જ નથી પડતી એમાં પ્રોબ્લેમ આવી જાય છે જે તમે કરો બચ્ચાને ખબર પડવી જોઈએ આવાસથી થવું જોઈએ તમને નહેમત મળી છે અલ્હમ્દુલિલ્લાહ બોલો ખાવાના ટેબલ અરે નાનું બચ્ચું છે તો નાનું બચ્ચું તમને ખબર છે એને આપણે સમજીએ છીએ બચ્ચું સમજતું નથી હુકુમ છે કે જ્યારે ન્યૂ બોર્ન બેબી હોય ને તો મા બાપ એ વાઇફ હસબન્ડ એ રૂમમાં સાથે ના પોઈન્ટ સમજે મારો ન્યૂ બોર્ન બેબી છે ને એ બી મા બાપના સાસની ફિલિંગને સમજે છે અગર એને હયાવાળું બનાવવું હોય તો એને બીજા રૂમમાં ને તમે બીજા મારો પોઈન્ટ ક્લિયર થયો છે પછી ભલે બચ્ચાને તમે તમારા રૂમમાં છો માસૂમ ફરમાવે છે કે તમારે સાંસ લેવાની જે ચીજ છે ને એ ન્યૂબોર્ન બચ્ચાને ઉપર ઇફેક્ટ કરે છે આપણે સમજીએ છીએ કે ન્યૂબોર્ન બચ્ચાને કાંઈ ખબર જ નથી આ તમારે એ મને નથી ખબર અમારા પાકિસ્તાનમાં ટેલિવિઝનમાં આટલું મ્યુઝિક આટલા ગાના આટલું ખરાબ ઓલી બિચારી બાય પ્રેગ્નન્ટ ટીવી ચાલતું હોય બચ્ચું બધું લેતું જાય છે બચ્ચું પેદા થાય છે ભાઈ દૂધ પહેરાતી હોય ટીવીમાં જોતી હોય ઓલી લેડીઝ નાચતી હોય ને સાબુની એડ ને ગમે ની કપડાની એડ એક વખત હું એ વાંધો ઉભા રહ્યો ટેલિવિઝન ઉપર મેં કીધું આ શું કરે છે બોલું છે કંપની વાળા તો મારી ઉપર વાંધો કર્યો કે તમે કેમ વાંધો લીધો એ બધું મને વાંધો નથી તમે બીજાની મા બહેનોને માફ કરજો નચાવવાની બજાય તમારે પોતાની મા બહેનો લો આ બધા ઇફેક્ટ આવે છે એ વસ્તુ તરબિયત એ ઓલાદ એક નેચરલ કામ છે જે આપણે મિસ કરી જાય છે અગર આપણે પોતાના બચ્ચાઓની સામે હર ચીજ અલ્લાહે આપી અલ્લાહનો શુક્ર અલ્લાહનો અહેસાન ઓ મારી ભૂલ થઈ ગઈ અલ્લાહ તું મને માફ કરી દે બચ્ચું એ જ શીખવાનું છે બીજું કાંઈ ડોન્ટ વરી તમે પોતાના બચ્ચાને સારી તરબિયત કરી શકશો
બીજો કોઈ લોકો કહી રહ્યા છો મા બહેનો માંથી કઈ સવાલ કહી રહ્યા છો
હિદાયત કરી છો તો એની વાત કરી રહ્યા હતા તો આખરકાર જો મને ખબર તમે લોકો શું નિભેડો છો, પણ મને એ જાણવું છે કે એ જાણા ઉપર ક્યાં ક્યાં આપણે અંજામ લેશું, ક્યાં ક્યાં વર્લ્ડ ફેડરેશન શું શું કરશે કે આ જે સ્પીકરો છે એનાથી મુકાબલે આપણે કરીએ.
આમાં વર્લ્ડ ફેડરેશન જે છે, હું કાઉન્સિલર છું અને પ્રેસિડેન્ટ મને એપોઇન્ટ કર્યો છે પર્સનલી. વર્લ્ડ ફેડરેશનનો પ્રોગ્રામ એ છે કે જે જે પોઈન્ટ્સ એના આવ્યા છે એ બધા પોઈન્ટ્સ એની સામે રાખવામાં આવ્યા, એ પોઈન્ટ્સના સવાલ કરવામાં આવ્યા, એના જવાબ લેવામાં આવ્યા. હવે એની એક સમરી બની રહી છે અને એ સમરી જે છે ઓલમાની પાસે પ્રેઝન્ટ કરવામાં આવશે કે ભાઈ આ જે વાતું છે આનું શું કરવું છે, અને જેનાથી પછી જવાબ આવશે એ આવી જશે. પણ મારો એક પોઈન્ટ, આ વર્લ્ડ ફેડરેશનની વાત તમને મેં બતાવી દીધી, મારો એક પોઈન્ટ છે કે ભાઈ હું અકલ એટલી વાત કરું છું ને, અગર કોઈની અકલ ચાલે છે તો પછી આપણે રોકી શું કામ, એની એનો પોઈન્ટ છે. હર ફોરમનો પોતાનો એક લેવલ છે. એક આયતના બારામાં પૂછવામાં આવ્યું, મેં શું કીધું, આનું હમણાં જવાબ નહીં દે, જવાબ છે કન્ફ્યુઝન વધી જશે, અડધી કલાક એક જ આયતને સમજાવવા મારી નીકળી જશે. થઈ શકે છે જબાન મારી તાકાત આટલી ગુજરાતીમાં ના આવે કે હું આયતનું તરજમો તમને બતાવી શકું. ઠીક છે, હું આવીને કહું, તમને બતાવ્યું ને, હું આવીને કહું કે મારી નજરમાં છોકરા ને છોકરી બાલિક એ વખતે થાય છે કે જ્યારે બુલુમમાં અલામત જાહેર થઈ જાય. ભાઈ આ કોઈ દર્શક હારી જ નથી, અહીંયા જનરલ પબ્લિક પડી છે. ઠીક છે ને, હવે જનરલ પબ્લિક જો કુરાનમાં આમ લખ્યું છે, હદીસમાં આમ લખ્યું છે, હદીસ આ આવી રીતે, હદીસના 12-15 કિસ્મની હદીસો છે, તમને શું ખબર હું મોકલ શું કહેવાય, હું સહી હદીસ બતાવી રહ્યો છું, હું ઝઈફ હદીસ બતાવી રહ્યો છું, એની સનદ કેવી છે કેવી નથી, એના માયના શું આવે છે. એક હદીસ તમને એક છોટ નાની કેવી સાથે માસૂમ ફરમાવે છે કે રસૂલ અક્રમ ફરમાવે કે ઇખ્તલાફ ઉમ્મતી રહેમા, આનો તરજમો શું કરે છે, ઉમ્મત તો ઇખ્તલાફ જૈસે ને રહેમત છે, માયના ગલત છે. ખલફા એની આવું ને જાવું કરું, જ્યારે હું આગળ વધુ અને પાછળ આવું, આને કહેવાય છે ખાલાફા ઇખ્તલાફ. ઠીક છે, હું તમને મળવા આવું, તમે મને મળવા આવો. તો આજે હું તમને મળવા જાઉં છું, તમે મને મળવા આવો, આને કહેવાય ઇખ્તલાફ. સમજી ગયા, એ નહીં કે ઓલી જમાત ઓલી જમાતથી લડે, ઓલો ભાઈ ઓલા ભાઈથી લડે ને આપણે કે ઓશિયા સુનીથી લડે ને આપણે કે ઇખ્તલાફ જશે રહેમત છે. મોમેનીન ને મુસલમાનોનું એકબીજા પાસે આવું જવું રહેમત છે. સમજ આવી તમને હમણાં તક? આ હદીસને કેવી રીતે સમજતા? જ્યાં એક આયત છે યા અયુહલ્લઝીના આમનુ લેવા તકુલુ મલા તફલુ, એ ઈમાન વાળો તમે એવી વાત શું કરો છો, જે તરજમો કરે છે લોકો શું કરે છે કે જે તમે નથી કરતા. મારા ઉસ્તાદ કહે છે આને બીજી રીતે તરજમો કરો, એ ઈમાન વાળો એવું કામ શું કામ નથી, એવું કામ શું કામ કરો કેવો છો કે જે તમે પોતે નથી કરવાના. ફરક છે ને, નથી કરતા નથી કરવાના. ત્રીજી મિસાલ, એવું કામ શું કામ કરો છો કે જે નથી તમે કરતા રહ્યા છો ને કંઈ કરવાના. થઈ ગયું ને, એ વાસ્તે પબ્લિકને એના લેવલ ઉપર રહેવા દેવાનું છે. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવાની, આ કન્ફ્યુઝન. ભાઈ હમણાં વાત કરી રહ્યું છે, દુનિયામાં કેની કોઈ બી જાય છે, અગર હું આ કન્ફ્યુઝન ક્રિએટ કરી દઉં તું એ માણસને ક્યાં ક્લિયર કરી દઈશ. બસ તમે આવીને કહો પડદો ઇસ્લામમાં છે કે નહીં, હા પડદો તો ઇસ્લામમાં બહુ વધારે છે, તો પછી બધું આમ કરવું પડે. નહીં નહીં, આંખોનો પડદો બધે કપડાં કાઢી દઈ. પડદાના બારામાં એક કોન્સેપ્ટ તમને સમજાવતો જાઉં, આ વાત મારી ખતમ થઈ ગઈ. ઠીક છે, કે પબ્લિક જે ફોરમ હોય છે એ લેવલ ઉપર વાત કરવાની હોય છે. પડદાના મનામાં એક વાત સમજાવતો જાઉં, પડદા તો દુનિયાનો હર ઇન્સાન ને હર ભાઈ ને હર માણસ કરે છે. હા યાર, તે બધું ગભરાઈ કેમ ગયા છે? તમે કોઈ પ્લેનમાં ચડવા માટે કોઈ બાઈકે કે હું વગર કપડે ચડું તો ઇજાજત દેશે? એનો મતલબ એ પડદો તો કરે છે ને, એ પોતાના હિસાબથી પડદો કરે છે, શરીર પોતાનો પડદો બતાવે છે. તો પડદો તો હયા તો ઇન્સાનની ફિતરતમાં છે, સિર્ફ ફરક એ છે કે શરૂથી અગર આપણે સમજાવતા ઉપર લાવી અને માશરામાં એને ફીલ કરાવી કે આવી રીતે નીકળવું જોઈએ છે ને. એ તમે તમારા બચ્ચાઓને ક્રિશ્ચિયનના જેટલા બી જૂના ફોટા છે એ દેખાડી દો, કોઈ બી ભાઈ વગર કમરે નજર નહીં આવશે. હવે કેમ થઈ ક્રિશ્ચિયનિટી ઉપર તો મારે સવાલ આવશે તો જવાબ આપીશ. અને વેસ્ટમાં લેડીઝની સાથે જે હસન કર્યું છે વેસ્ટ ક્રિશ્ચિયનિટી એ નહીં, એની પર બી વાત કરવાની છે કે વેસ્ટ માઇન્ડ. એટલું તમને કીધું ને, એક ઇસ્લામ છે એક ક્રિશ્ચિયનિટી છે, એક ઈસ્ટ છે એક વેસ્ટ છે, એક ઈસ્ટર્ન કલ્ચરનો માણસ છે એક વેસ્ટર્ન કલ્ચરનો માણસ છે, એક મુસલમાન છે ક્રિશ્ચિયન છે, બધું અલગ અલગ છે. આપણે બધું નવાડીને કહીએ ઈસ્ટ મુસલમાન ઇસ્લામ, વેસ્ટ ક્રિશ્ચિયન ક્રિશ્ચિયન્સ, ગલત છે. વેસ્ટમાં લેડીઝને જેટલું વધારે એક્સપ્લોઇટ કરવામાં આવ્યું છે એટલું ઈસ્ટમાં દબાવવામાં આવ્યું છે, વેસ્ટમાં એક્સપ્લોઇટ કરવામાં આવ્યું છે. શહીદ મુતાહરી એક એવી બાઈથી 70-80 યર્સ જૂની વાત કરી રહ્યા છે. શહીદ મુતાહરી એક એવી બાઈનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું કોઈ મેગઝીનમાં, મને નથી હજી ક્યાંની મેગઝીન હતી, એ મેગઝીનમાં એ બાઈથી પૂછવામાં આવ્યું કે જે તમને વુમન્સ લિબરેશન મુવમેન્ટ ચલાવવામાં આવી એનાથી તમને ફાયદો થયો કે નુકસાન થયો. વુમન્સ લિબરેશન મુવમેન્ટ શું હતી? વુમન્સ લિબરેશન મુવમેન્ટ એ હતી કે બાયુ ઘરમાં બેઠી છે, અરે એમને તો બહાર આવવું જોઈએ, અરે એમનું તો કામ કરવું જોઈએ. ભાઈ ખુશ થઈ ગઈ. એ હશે કે એ જમાનામાં ભાઈઓને બધાને ઘરમાં જ બેસાડીને રાખતા હતા. વાંચું તમે થોડી હિસ્ટ્રી વાંચો તો તમને ખબર તો પડે કે આ લોકો આવી રીતે એની આખું પ્રોસેસ વાંચો. 150 વર્ષમાં જે ઘરમાં બેઠેલી ભાઈ હતી, જે ભાઈઓને આ લોકો મકાનની સાથ વેચતા હતા, જે ભાઈઓને આ લોકો ફાર્મ હાઉસીસની સાથે વેચતા હતા ફેમિલીઝને, એને આહિસ્તા આહિસ્તા બહાર કાઢીને કામ કરાયું. એ હશે કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાવાળા માણસો ઓછા પડી ગયા. અને પછી વુમન્સ લિબરેશન મુવમેન્ટ કરીને શું કરવામાં આવ્યું કે જનાબ તમને તમારા રાઈટ મળવા જોઈએ, મેનના ઇક્વલ છે ને, મળવા જોઈએ કે ન મળવા જોઈએ? ચલો તમે મને બતાવો. એટલે તમે મારાથી સવાલ કરી આવ્યો, હું તમને કહું છું વુમનને મેનના ઇક્વલ રાઈટ મળવા જોઈએ કે ન મળવા જોઈએ? એક તો બલકે વધારે મળવું જોઈએ. આ લોકોએ શું કર્યું કે ભાઈ વુમન્સ રાઈટ, વુમનને પગાર ઓછો. મસલન એ લોકો બતાવતો હતો કે વુમન હતી તો $3 અમારી કાવડી વાત છે. જરાક ચેકિંગ કરજો, તમને મજા આવશે. મેં ઘણું સ્ટડી કર્યું હતું પણ આ કંઈક ટાઈમથી મારા માહિતી નહીં. $3 હતું અને માણસ એસી $9 હતું, એવું કાંઈ હતું એ જમાનામાં, ઠીક છે? તો વુમને કીધું ભાઈ એમને બી રાઈટ ઇક્વલ આપો. કીધું બહુ સારું ભાઈ, રાઈટ ઇક્વલ કરી દીધા. એ બાય ઇન્ટરવ્યુ આપે છે, જે લીડ કરી દીધા કે તો મરી ગઈ 40 વર્ષ થઈ ગયા. એ ખબર છે શું ઇન્ટરવ્યુ આપ્યું? આઈ વિશ ઇન્શાલ્લાહ રેફરન્સ ગોતીશ ને કોઈ મોકો હશે તમારી પાસે આવી દીધું. એ કીધું કે અમને બેવકૂફ બનાવવામાં આવ્યો. અમારા $3, $9 તો થઈ ગયા પણ અમને પહેલાં 12 કિલોથી વધારે વજન ઉપાડવાની જરૂરત નહોતી, હવે 23 કિલો ઉપાડવું પડ્યું. અમને પહેલા પ્રેગ્નન્સી માટે જે મેટર્નિટી લીડ કહેવામાં આવે છે એ 3 મહિના મળતા હતા, હવે અમને 3 અઠવાડિયા કરી દેવામાં આવ્યા. બચ્ચાઓને ઝૂમ કરાવવા માટે અમને કોઈ ચાન્સ નહોતો. એક લાઈનથી એ બતાવ્યું કે અમને બહાર કાઢી, બાકી પછી જે એડવર્ટીઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નાખી દીધું અને બધું બે હે આવી ગઈ, એ અલગ છે. આ બેસિક રાઈટમાં એ લોકો ભાઈ, મેન એન્ડ વુમન આર કમ્પ્લીટલી ડિફરન્ટ એઝ ફાર એઝ નેચર છે. માણસને ભાઈ જે છે નેચરને લાશી અલગ છે. માણસના નેચરમાં ઘણી ચીજો અલગ છે, ભાઈની નેચરમાં બિલકુલ ચીજો અલગ છે. અને અગર એ ન હોત ને, મને તમે બતાવો આજ બી શું ટોયલેટ બધાને કોમન થઈ ગયા છે? બધા ચૂપ છે ને આપણે, કેમ ટોયલેટ? ભાઈ વુમન મેન એક જ છે, બધા બધા ટોયલેટ સેફ કરી નાખો? નહીં, કંઈક ફરક છે. યસ, વુમન ટોયલેટ અલગ, મેન ટોયલેટ અલગ. મેન વુમન ટોયલેટમાં મેન ના જાય, તે સકે છે વુમન મેન ન આવે. ફૂટબોલ ટીમ કેમ એક સાથ નથી બનાવતા તમે? તમારે મતલબ એ વેસ્ટથી મારો સવાલ છે ભાઈ, તમે કહો છો ને વુમન તો ફૂટબોલ ટીમ સાથે બનાવો, ક્રિકેટ ટીમ સાથે બનાવો, નહીં. ફૂટબોલની ટીમ લેડીઝની અલગ, માણસોની અલગ. ખબર પડે છે કે વુમનનો જે રોલ છે ને નેચર અલગ છે, મેનનો નેચર અલગ છે. ખામોખા આવીને ઇસ્લામ ઉપર એક સ્ટેમ્પ લગાવી દીધી એવા છે કે મુસલમાનોએ લેડીઝને કમ્પ્રેસ કર્યું, ડિપ્રેસ કર્યું અને લેડીઝના રાઇટ્સ ખાઈ લીધા એવા છે ઇસ્લામ ઉપર સ્ટેમ્પ આવી ગઈ. નહીં તો ઇસ્લામ જેટલું લેડીઝના રાઇટ્સને પ્રિઝર્વ કરે છે, રિસ્પેક્ટ આપે છે, કોઈ ઓર્ડિન નથી. થેન્ક યુ.
આજે તમે અમને સબ્જેક્ટ બયાન કર્યા એના બારામાં આપણા પાસે એક સવાલ આવ્યો છે કે અગર ઇસ્લામમાં ઔરતને આટલું મહત્વ આપવામાં આવે છે જેવી રીતે તમે તમારા મજાલિસમાં પણ કહી ગયા, તો શા માટે અમુક મસાલા એવા છે જેમાં આપણને એમ નજર આવે છે કે ઔરતને ઇસ્લામ જરાક નીચ સમજે છે? દાખલા આપો કે વિરસામાં યા તો પછી જ્યારે કંઈ કોઈ ચીજની આપણે કહીએ કે શહાદત દેવામાં આવવાની વિચારે.
આપણે ગુજરાતીમાં વિરસો કહી શકીએ છીએ. જ્યારે ઇસ્લામના બધા કાનૂન જોઈને આપણે તો પછી આપણને સમજ આવે કે આ કેમ છે. અગર સિર્ફ એક કાનૂન ઉપાડીને જોઈ લઈએ ને તો પછી આપણને વાંધો આવે કે આ ઇસ્લામ વિશે શું કરે છે. મારી મજલિસમાં હું તમને કીધું અને પછી એક બે જણાએ મને ખાસ શબ્દ બી કીધા કે તમે અમને ભરાવી દીધું છે. હવે ઇસ્લામે કીધું છે મારું તો કોઈ કાનૂન છે નહીં. વુમન ઉપર, બાય ઉપર કોઈ બી જાતની કમાવાની અને ઘરને સંભાળવાની જિમ્મેદારી નથી. જિમ્મેદારી કોના ઉપર છે? યા ફાધર યા હસબન્ડ, ભાઈ ઉપર બહેનનું નથી. હવે ફાધર છે તો એ દીકરીને સંભાળે તો શું દીકરી પછી કામ કરવાનો જ નહીં? અગર જવા માંગતી તો જાય, પોતાના હિજાબમાં જાય, મના નથી. લેડીઝને કામ કરવાની મના નથી, પણ પછી લેડીઝ જે કમાવે એ એનો જ માલ છે, માણસ એની ઉપર કબજો નથી કરી શકતો. મગર એ કે શહેરીમાં કંઈ એક અન્ડરસ્ટેન્ડિંગ કરી લે કે ભાઈ ચાલો આપણે એકબીજાને સાથ દેવા માટે, એમાં વાંધો નથી. નહીં તો આ તકરીબન 123-125 વર્ષ થયા છે જે વેસ્ટમાં લેડીઝને, કાંઈક કન્ટ્રીઝમાં તો 80 વર્ષ છે અને કાંઈક કન્ટ્રીઝમાં ઇન્શાલ્લાહ તમે ચેક કરો કે વુમન પોતાની મિલકિયત નથી કહી શકતી. આજ આવીને ઇસ્લામ ઉપર એતરાજ કરી રહ્યા છે, વુમનની મિલકિયત નથી. ચેક કરો ઇટલીમાં ક્યારે વુમનને રાઇટ મળ્યો, ફ્રાન્સમાં ક્યારે વુમનને રાઇટ મળ્યો, યુકેમાં ક્યારે વુમનને. આ 60-70-80-100 વર્ષથી વધારે, મેક્સિમમ 125 યર્સ, આનાથી વધારે ને. ઇસ્લામ 1400 વર્ષ પહેલાં આવ્યું છે અને ઇસ્લામે કીધું કે ભાઈ ઉપર જે છે ને કમાવાનો કોઈ જિમ્મેદારી નથી, ઘરની મેન્ટેનન્સ માણસ ઉપર છે, બચ્ચાના ખર્ચા માણસ ઉપર છે. તો ભાઈ ઉપર તો કોઈ ખર્ચો જ નથી ને. હવે અગર ફાધરનો ઇન્તેકાલ થયો, ઠીક છે, એક ડોટર છે, દીકરી, ઠીક છે, એક સન છે, ઠીક છે, આને એક હિસ્સો મળશે, આને બે હિસ્સો મળશે. તમારો વાંધો અહીંયા જ છે ને, આનાથી વધારે તો વાંધો નથી. આ તો આને જે મળી રહ્યું છે તો એક સિક્યોરિટી માટે મળી રહ્યું છે કે કાલ તો તારી પાસે કઈ ન હોય. એમ કે અગર આ વાઇફ છે કોઈની તો આનો ખર્ચો તો કોઈ બીજો આપી રહ્યો છે ને. શાદી પછી જિમ્મેદારી કોની છે ને? હવે પોતાના ખાસા ડાયવોર્સ થઈ જાય, પોતાના ખાસા હસબન્ડ મરી જાય તો બાયની સિક્યોરિટી માટે અલ્લાહ એને એક પણ રાખી દીધું કે કમસેકમ તારા હાથમાં કઈ હોય તો. માણસે બે હિસ્સા શું કામ આપી દીધા કે ભાઈ માણસને પોતાને બી સંભાળવાનું છે, પોતાની વાઈફને બી સંભાળવાનું, પોતાના બચ્ચાને બી સંભાળવાનું છે. બલકે અગર આ થઈ જાત 1:1 થઈ જાત ને કે ભાઈનો બી હિસ્સો, બેનનો બી હિસ્સો, ભાઈનો બી હિસ્સો, તો ઝોન થઈ જાત. હવે ભાઈને તો ખર્ચો, યા બાપ હતો તો એ ખર્ચો દેતો હતો, યા હસબન્ડ છે તો એ ખર્ચો દેશે. તો હવે જે એને મળી રહ્યું છે ઇક્વલ અગર મળવા જા, મારો પોઈન્ટ તમે સમજી રહ્યા છો, તો એની તો કોઈ રિસ્પોન્સિબિલિટી પોતાની ના છે જ નહીં. મસલન અલ્લાહ ના કરે ડાયવોર્સ થઈ જાય, શાદી ના થઈ હોય, કે અલ્લાહ ના કરે શોહરનો ઇન્તેકાલ થઈ જાય, તો એની સિક્યોરિટી માટે અલ્લાહે કીધું કે એની પાસે કાંઈ હોવું જોઈએ. એની પાસે તો મહેર રાખ્યું છે, તમે રાખતા નથી. હા, મહેર રાખવા જાઓ તો પછી મુશ્કેલ થઈ જાય છે. એ જાણ જ્યાં વધારે મહેર થાય છે ત્યાં બી પ્રોબ્લેમ થાય છે, જ્યાં મેં સમજો છો ને હા, જે તમે કોઈ દિવસ માનતા નથી અને માનજો કે તો એ વાસ્તે આ મેનની રિસ્પોન્સિબિલિટી ડબલ છે, એને ડબલ હિસ્સો દેવામાં આવે છે. વુમનની રિસ્પોન્સિબિલિટી સિર્ફ પોતાની છે. હવે કોઈની સિચ્યુએશન અલગ થાય, કોઈની સિચ્યુએશન અલગ થાય, એક બીજી વાત. કોઈ કમાવા જવા માંગતું હોય તો શરીર ને રંગે છે, શરીરના પાબંદીમાં બ્રેને જઈ શક્યું તો જાઓ. તો આ જે છે ટુરિસ્ટમાં શરીરને પહેલાંથી આપેલું છે, અને તમારા વેસ્ટર્ન કલ્ચર હવે જે એને આચરવું છે એને રાઈટ દેવાનું. એની છતાંય શરીર એલાવ કરે છે કે મરવું ઇંતકાલ થયેલો છે. ખબર નહીં તમારે અહીંયા વિલ રાઇટિંગના સેશન થયા છે, નથી નથી તો કર્યા ગયા છે વિલ લખી દીધું, કારણ તમારે તો અહીંયા વધારે ટેકનિક છે. શરીયતના પ્રમાણે તમે પોતાની વિલમાં સિર્ફ 1/3 લખી શકો છો. એમ નથી કહી શકતા કે મારો આ બધો પૈસો મારી દીકરીને, અમારો બધો પૈસો મારા દીકરાને. ઓનલી 1/3. હવે અગર બાપ જોઈએ કે દીકરી તો બેવા થઈ ગઈ છે પોતાના ખાસ્તા, બાપ જોઈએ કે દીકરીને તો તલાક થઈ ગઈ છે, યા દીકરીની શાદી નથી થઈ, હવે હું દુનિયાથી જઈ રહ્યો છું, તો વિલમાં 1/3 દીકરીને નામે લખી દે. જે મારા લોકો છે એને હું પૂછું કે ભાઈ 1/3 તમે તમારી વાઇફ તમારામાં લખી દો. તમે પૂછો મોના ના તમે શું કર્યું, પૂછી લો ને કોઈ હિંમત કરે તમે શું કર્યું. મેં તો સિમ્પલી એક મકાન મારી વાઇફના નામે કર્યું. ભાઈ આ તારું, હું જીવું કે હું મરું, તાકે કાલ સવારના કોઈ પ્રોબ્લેમ ન થતો નથી. મારા દીકરાના ઉપર અને તારા દીકરાના ઉપર બહુ જ બનવાની જરૂરત ન પડે. પણ કોઈ ન અફોર્ડ કરી શકતું હોય તું 1/3 તું વસિયત મુકાવી શકે છે ને. તો આ શરિયતનો કાનૂન એ વાસ્તે છે કે ફિમેલ ઉપર કમાવાની જિમ્મેદારી જ નથી. શું છે તે જિમ્મેદારી છે તમારી હશે ને તે તો, પણ આમ તોર પર જે છે ને ફિતના ફી સકી લે ત્યારે સલાહ કરી દો. ફિમેલ વાસ્તે આજના જમાનાની ફિમેલ વાત નથી કરતા, હર જમાનાની ફિમેલ છે, ફક્ત વેસ્ટની ફિમેલની વાત નથી કરતા, ઈસ્ટની ફિમેલની બી વાત કરે. એની ફિમેલ એઝ અ નેચર જે છે ને નરમ દેવી છે. અક્ષર ફિમેલ અક્ષર જંજીરનું માત્ર જોતા ખૂન જોતા જ બેહોશ થઈ જાય, થઈ શકે તમારામાંથી કોઈ બી બેહોશ ન. ઠીક છે, તો કતલના મસાઇલ છે, બીજા મસાઇલ છે, યા ફાઇનાન્સના મસાઇલ છે, એમાં ઘણી વખત આ એઝમ્પશન લેવામાં આવે છે. ઘણી વખત જે છે ને ફિમેલ જજ્બાતમાં આવીને, અમારો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કે અગર જજ્બાતનું હોય તો માણસ રાતના 2 વાગે ઉઠીને બચ્ચાનો પેમ્પર નહીં બદલશે, બદલશે નહીં બદલશે. વાઇફ માં જે છે એ બચ્ચાનો એક અહેસાસ છે, એ અહેસાસની વજહથી થઈ શકે છે કે એ ચીજોને સહી રીતે એનાલાઇઝ ન કરી શક્યું હોય કે આ આવી રીતે છે, આ આવી રીતે છે. એ વાસ્તે શરિયત એમ રાખ્યું છે કે જ્યારે ફાઇનાન્સીસના મસાલા હોય યા મર્ડરના મસાલા હોય એમાં જે છે એ ફેમિલીની ગવાહી આજ અડધી રાખવામાં આવી છે. બાકી બચ્ચાના પેદા થવાની ગવાહીમાં મર્ડની ગવાહી નથી. 2 લેડીઝ ગવાહી દે તો એની ગવાહી કબૂલ થઈ શકે. એ કોઈ તમને બતાવ્યું છે એ હશે કે બચ્ચા પેદા થવાના મસલામાં માણસ તો યુઝ્યુઅલી ના થઈ ન શકતો, બાયુ જ હોય છે, તો એ બાયુને ગવાહી ના કબૂલ થઈ જાય. ત્યાં માણસોને આવીને વાંધો ઉપાડો કે આ બચ્ચું આમ આ માનું છે, આ બચ્ચું આ માનું છે, આ બચ્ચું આ માનું છે, એની ગવાહી બાયુથી લેવામાં આવે છે માણસોથી. આપણને મારું સમજે તમે ડિલિવરીને વખતે નહીં તો મિક્સ થઈ જાય ને બચ્ચા. લેડીઝની ગવાહીના મુતાબિક એ બચ્ચાઓને ફાઇનલ કરવામાં આવે છે. હા, તો વિચાર કરજો.
આપણો ટાઈમ થઈ ગયો છે, મને તો ના દેખાડી કલાક માથે વટાઈ ગઈ, મને ખબર તમારી શું હાલત છે. તો આપણે મને ખબર છે કે ઘણાના સવાલ હજી યાદ હશે ને મારા પાસે, હજી 2-3 સવાલ છે, પણ આપણે ટાઈમને જોઈને આપણે તમારા પાસે માફી ચાહીશ કે આપણે આ સવાલોને નહીં પૂછી શકીએ. આ પ્રોગ્રામને તેના ઇખ્તેતામ ઉપર લઈ આવવા માટે હું આપણા પ્રમુખ સાહેબ પાસે વિનંતી કહીશ કે અહીંયા આવીને અમુક બોલ બોલે. મોહમ્મદ વાલી મોહમ્મદ.